மகாதேவியா கோக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર 5 ઓગસ્ટ 2007. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 486. મુંબઈ, ફાગણ સુદ 11 રવિવાર 1950. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે. સૂય ગુડાંગ સૂત્ર વીર્ય અધ્યયન. જે કુળને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. સુયગડાંગ પ્રથમ અધ્યાય. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષય થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિ કાળને વિષય થશે તે સર્વ પુરુષોએ શાંતિ બધા વિભાવ પરિણામથી ઠાકવું, નિવૃત્ત થવું, તે શાંતિને સર્વધર્મનો આધાર કહેવાય છે. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષોએ કહ્યો છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. અહીંયા સુયગડાંગ એટલે કે સૂત્રકૃતાંગ નામનો આગમ છે આપણો, આચારાંગ પછીનો. એ આગમની 3 ગાથાઓ અને એના અર્થ જ આપ્યા છે આ પત્રમાં, પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો લખાયેલો છે. આ અને આવા અનેક પત્રોની અંદર આગમોનું પરમ કૃપાળુ દેવ દ્વારા જે અહીંયા સંદર્ભ આપી અને એ વાતને સમજાવે છે તત્વને, તો તે ઉપરથી એક જે ખોટી માન્યતા ફેલાઈ છે કે પરમ કૃપાળુ દેવ એટલે બધા દિગંબર શાસ્ત્ર જ વાંચનાર, એ કેટલી જૂઠી છે એ આના ઉપરથી ખબર પડે કે આખો પત્ર સુયગણાંગ સૂત્ર ઉપર છે. 375નો પત્ર સૂત્ર કૃતાંગ ઉપર છે. અનેક જગ્યાએ આચારાંગ સૂત્ર, સુયગણાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, ઉત્તરાધીન સૂત્ર અનેક આપ્યા છે. કોઈની નોંધ ઉપરથી માત્ર આવું કરીને પરમ કૃપાળુ દેવને લેબલ કરવા, એના જેવી તો કોઈ અસાધના અને અવજ્ઞા નથી. આપણે જે સમજીએ આપણી સમજણ અધૂરી છે. આ જ્ઞાની તો સંપૂર્ણ અને સમગ્ર વિતરાગ દર્શનનો પ્રવક્તા છે. એટલે એવા કોઈ પણ પ્રકારનો એકાંતિક દૃષ્ટિકોણ પરમ ગુરુ પ્રત્યે આવવો ન જોઈએ. અને એમાં પણ જેનો તેનો આધાર કંઈ અર્થ નહીં, એણે કંઈ નથી લખ્યું. વચનામૃતમાં લગભગ 125 જેટલા શાસ્ત્રોનો સંદર્ભ છે, 20 નહીં, મોર દેન 125. અદ્ભુત જ્ઞાનીની વાત. જ્ઞાનીને સમજવા, જ્ઞાનીને ઓળખવા જીવનું દુર્ભાગ્ય એવું છે. એ જ્ઞાનીને પણ પોતાના મતની અંદર લપેટી લે છે, આ જીવનું દુર્ભાગ્ય. એટલે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે મતાર્થ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એને આત્માર્થનું લક્ષ્ય જ થતું નથી. અને આ મતાર્થ જાણે અજાણે પણ આપણે એ મતાર્થ સત્યાર્થ મેળવવા માટે જ અભ્યાસ કરતા હોય તો પણ એમાં આપણો મતાર્થ એનો રંગ લાગી જાય, એમાં લપેટાઈ જાય. વાસ્તવિક એવું હોતું નથી. જ્ઞાનીની દ્રષ્ટિ સમાન હોય છે, સમ હોય છે. એને જ્ઞાન સાથે મતલબ છે, ગ્રંથ સાથે નહીં. અજ્ઞાનીની દ્રષ્ટિ ગ્રંથમાં જોડાય છે, જ્ઞાનમાં નહીં. આ ભેદ બહુ સૂક્ષ્મ છે. એને જ્યાં ત્યાંથી તત્વની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. એટલે કૃપાળુદેવના વચનામૃતમાં તો જૈન આગમ ગ્રંથો ઉપરાંત અન્ય દાર્શનિક ગ્રંથોની પણ ભરપૂર ઉલ્લેખ છે, કોઈ છોચ વિના. એવું બહુ સરસ રીતે એમણે ગ્રંથ સૂચિની અંદર જો આપણે જોઈએ તો ખબર પડશે. અહીંયા સૌભાગભાઈને અને 375માં મુનિશ્રીને આ સૂત્ર કૃતાંગ વિશે કહ્યું છે, સુયગડાંગ સૂત્ર. અહીંયા સૌભાગભાઈને કહે છે, ત્રણ ગાથાઓનું માત્ર વિવરણ આપ્યું છે, અર્થ આપ્યો છે. પહેલી ગાથા એમ કહે છે કે પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. પ્રમાદ આત્માનો અનુપયોગ. પછી બાકીની બધી વસ્તુ આવે, આળસ, અજાગૃતિ વગેરે વગેરે, ધર્મ પ્રત્યેની આસ્થા નહીં, એવા પ્રમાદના પાછા નાની નાની વ્યાખ્યાઓ ઘણી આવે. મૂળભૂત વ્યાખ્યા શું, મૂળભૂત તત્વ શું? પ્રમાદ એટલે આત્માનો અનુપયોગ. સ્થિતિ ખરી જીવનની, પણ આત્માનો ઉપયોગ જે સમયે ન હોય તે સમય એ કાળ પ્રમાદનો કાળ છે. એટલે કૃપાળુદેવે લખ્યું કે સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. અને એ જ વાત ભગવાન મહાવીરે ઉત્તરાધીન સૂત્રની અંદર ગણધર ગૌતમને કીધી, ચાર જ્ઞાનના ધણીને. અને ભગવાનના શાસનનો જે ગણધર છે કે સમય માં પમાઈએ ગોયમાં, હે ગૌતમ તું સમય માત્રનો પણ પ્રમાદ ન કરીશ, આત્માથી અજાગૃત ન રહીશ. સતત હું આત્મા છું, હું શુદ્ધ ચિદ્રૂપ છું, એનું એક સમય પણ વિસ્મરણ ન થાય. આ જ અહંભાવ છે કે આત્મા સિવાયનો પોતાનો જે કંઈ સ્વરૂપ આવી જાય એ દેહધારી પર્યાય, એનું નામ, એનું રૂપ, એની સ્થિતિ, એની હયાતી, એની હસ્તી, બસ આ જ સતત આપણા જીવનમાં રમતું હોય છે. કોઈને પોતાના રાગ ઉપર, કોઈને પોતાના રૂપ ઉપર, કોઈને પોતાના સંગીત ઉપર, કોઈને પોતાના શિક્ષણ ઉપર, કોઈને પોતાની સમૃદ્ધિ ઉપર, કોઈને પોતાના કૌશલ્ય ઉપર, આ જ ભાવ સતત રહ્યા કરે. હું કહેતા હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, આ જે કાંઈ છું એ મારું સાચું સ્વરૂપ નથી, શાશ્વત સ્વરૂપ નથી, નિત્ય સ્વરૂપ નથી, એ તો મારું પર્યાય સ્વરૂપ છે, એ દેહ ધારણ કર્યું એની સાથે જોડાયેલું સ્વરૂપ છે. તો દેહની પર્યાય અસત છે તો બાકીની બધી પર્યાય પણ દેહ અસત છે તો દેહના સંયોગે થતી બધી જ મારી ધારણાઓ ગલત છે. આ વાત બેસતી નથી, બેસતી નથી. એટલે આપણા અનુભવમાં જોઈએ કે આપણને ક્યારે આપણા વ્યક્તિત્વથી આપણે પર થઈએ છીએ ખરા. કેટલું બધું સતત વ્યક્તિત્વ જાગૃત હોય છે, હર કામમાં, હર પળમાં, હર સમયે, હર સ્થિતિમાં. અહીંયા બહુ સૂક્ષ્મતાએ આગમની વાણી છે, આ તો ભગવાનની દેશના છે. એટલે ત્યાં પ્રમાદનો સૂક્ષ્માથી સૂક્ષ્મ અર્થ, પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. આશ્રવ અને બંધના પાંચ કારણો, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો પ્રમાદ એક બંધનું કારણ છે. એટલે કે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી બંધ થયા જ કરે છે. હવે કેવી પ્રકારનો થાય છે એ જીવના લક્ષમાં બેસતું નથી, પણ જ્ઞાનીના શબ્દો તો જ સમજાય કે જીવ તો સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. અનંત કર્મ 511, સમયે સમયે આ કેવી રીતે હશે, કેમ હશે, કેમ કર્મ બંધાતા હશે, અમે તો કંઈ કરતા નથી. પ્રમાદ એ કર્મ કહે છે. તીર્થંકર આત્માની અવસ્થાને એ કર્મ નહીં કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહે છે. અપ્રમાદ એટલે અકર્મરૂપ જે આત્મા કર્મનો વ્યવસાય નથી, જે આત્માના જીવિતવ્યથી અસ્તિત્વથી કર્મનો કોઈ બંધ પડતો નથી, થતો નથી, આવું આત્માનું સ્વરૂપ અકર્મરૂપ છે, અકર્મરૂપ આત્મા છે, એવું આત્મ સ્વરૂપ એ અપ્રમાદ છે, તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના તફાવતના અનેક પ્રકારના પત્રોમાં અનેક રીતે વિવિધ દ્રષ્ટિકોણથી જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ સમજાવ્યો છે. ક્યાંક નેણથી, ક્યાંક વેદથી, રહેણથી, ક્યાંક ચારિત્રથી, ક્યાંક દુઃખથી, ક્યાંક દેહના પરિણામથી, ક્યાંક હર્ષોકના પરિણામથી, ક્યાંક ભાષાની ભિન્નતાથી, અનેક રીતે જ્ઞાની અજ્ઞાની વચ્ચેના ભેદ સમજાવવા માટે જ્ઞાનીઓએ અનેક પ્રકારના સમજ આપી છે. અહીંયા તો આગમની સમજ તીર્થંકર દેવે દેશનાની અંદર જે સ્વરૂપ આપ્યું કે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ શું, તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. તો જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો મૂળભૂત તફાવત આગમ દ્રષ્ટિએ, તો જ્ઞાની છે એ અપ્રમાદી છે અને અજ્ઞાની છે એ પ્રમાદી છે. અપ્રમત અવસ્થા એ જ્ઞાનીની ઓળખાણ છે. અપ્રમત સમયે સમયે જેને આત્મજાગૃતિ વર્તે છે, અથવા સમયે સમયે જે આત્માના ઉપયોગમાં છે, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, નિષ્દિન અહોરાત્ર રાત્રિમાં પણ, દિવસભર તો ખરું જ આત્માનો ઉપયોગ છે, આ સત્સ્વરૂપનું ઓળખાણ છે, આ જ્ઞાની પુરુષનું ઓળખાણ છે. જ્ઞાનીનું સ્વરૂપ આ છે. અપ્રમત વિમલાતાએ અનેક પુસ્તકો લખ્યા છે, એમાં જૈન દર્શનની ઓળખાણ માટેનું એણે પુસ્તક લખ્યું છે. કૃપાળુદેવના સાહિત્યનો અભ્યાસ કર્યા પછી અપ્રમાદ યોગ એણે કહ્યું કે સમસ્ત જૈન દર્શનને જો એક શબ્દમાં મારે મૂકવો હોય તો હું મૂકી શકું એમ છું, અને એ શબ્દ છે અપ્રમાદ યોગ. આ જૈન દર્શન છે. તું અપ્રમત્ત થા, તું અપ્રમત્ત થા, પ્રમાદનું સ્વરૂપ અને અપ્રમત્તનું સ્વરૂપ એ સમજવું પડે. જીવને અપ્રમત્ત થવા માટે આપણે ત્યાં સાતમા ગુણસ્થાનકથી ઉપરની સ્થિતિ એ અપ્રમત્ત યોગ કહીએ છીએ, કે જ્યાં ક્ષાયિક સંકિતનું સ્વરૂપ કેવું છે, ક્ષાયિક છે. એટલે એ જે આત્મજ્ઞાન થયું છે, આત્મપ્રતીતિ થઈ છે, આત્મદર્શન થયું છે, એ હવે એક સમય પણ ખંડિત થતું નથી, અનવકાશપણે ચાલુ રહે છે.
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત.
આ સંકેતની અવસ્થા છે, ક્ષાયિક સંકેત, પરમાર્થ સંકેત. પોતાના નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય અને પ્રતીતિ ચાલ્યા જ કરે છે, ચડ ઉતર થયા કરે, પણ નામશેષ ન થાય, અશેષ ન થાય, રહ્યા જ કરે. એટલે વૃત્તિ બહાર જવાનો કોઈ અવકાશ જ નથી. વૃત્તિ વહે નિજ ભાવમાં, અને વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા, ત્યાં એનું અકર્તાપણું છે. એટલે આજે અકર્મરૂપ કીધું છે અપ્રમાદને, તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ. તો આત્મા અકર્મ ક્યારે બને? ત્રીજા પદની અંદર આત્મસિદ્ધિની ગાથા.
કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં.
એ અકર્તા ક્યારે બને છે? વૃત્તિ નિજ ભાવમાં જાય છે ત્યારે. બસ આ અકર્તા પદ, કર્મનું અકર્તાપણું, એ જ સાધનાનું લક્ષ્ય. જ્યાં સુધી કર્મનું કર્તાપણું છે ત્યાં સુધી ભોગતાપણું છે, ભોગતાપણું છે ત્યાં સુધી સંસાર છે. જન્મ સુકામ લેવો પડે છે, ભાવ સુકામ ધારણ થાય છે, ગતિ આ ગતિનું પરિભ્રમણ કેમ છૂટતું નથી, કેમ મટતું નથી, કેમ અંત આવતો નથી? ભોગતાપણું હજી વિદ્યમાન છે, કારણ કે એ ભોગવા વિના કર્મ જવાના નથી, અને કર્મ રહિત અવસ્થા એ મોક્ષ છે. માટે ભોગતાપણું ટાળવું પડે, સંસારને ટાળવો. સંસાર એ ભોગતાપણું છે, સંસાર એ જીવનું ભોગતાપણ. જ્યાં સુધી કર્મનો અવશેષ છે ત્યાં સુધી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો. પરમ જ્ઞાની કે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, પણ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો. જન્મવાની ઈચ્છા નથી, આત્મભાવે કરીને તો ઈચ્છા જ નથી, ફરી ન જ જન્મવું એવી નિશ્ચળ પ્રતિજ્ઞા છે. પણ કર્મનો ભોગવટો બાકી રહી ગયો, ભોગતા પણ છે ત્યાં સુધી સંસાર પણ ટળે નહીં, ભવ ભ્રમણ છૂટે નહીં, પરિભ્રમણનો અંત આવે નહીં, ભોગતા પણ છે. જેટલા કર્મો બંધાયા છે એ ભોગવે જ, કાં ખેરવી નાખો કાં ભોગવી લ્યો. આખો એ કર્મ સિદ્ધાંતની એ વાત પાછળ વિષય જુદો છે. પણ સંસાર એ કર્મનો ભોગવટો છે, જીવની અવસ્થા છે. અહીંયા કહે છે કે એને અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ, આ સત્પુરુષને અપ્રમાદી અવસ્થા જ્યારે આવે છે એવું પરમાર્થ સંકેત એ અપ્રમત અવસ્થા છે, ક્ષાયિક સંકેત એ અપ્રમત અવસ્થા છે. અને અકર્મરૂપ એવું એનું આત્મસ્વરૂપ એ અપ્રમાદને કારણે આવે છે. તો કયો યોગ સાધવાનો છે? તો અનેક પ્રકારના યોગ છે, એમાં તીર્થંકરોએ કહેલો અપ્રમાદ યોગ, હઠ યોગ, જ્ઞાન યોગ, જપ યોગ, તપ યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, વિધિ યોગ, યોગ અસંખ્ય પ્રકારના છે. કોઈ એક પાંચ પછી નથી, એમાં વર્ણવા બેસી પૂરું ન થાય. એટલો બધો મહાન જૈન યોગનું આખું દર્શન છે, એમાં બે પાંચ યોગથી વાત પૂરી નથી થતી. આપણે ગીતા વાંચીએ તો ત્રણ યોગ જ આવે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ. મેં સર્વસામાન્ય લોકોના જીવનમાં ત્રણ યોગ છે, અરે અસંખ્ય યોગ છે. આત્માને મોક્ષ સાથે જોડે એવી કોઈ પણ વિધિ, કોઈ પણ વ્યવહાર, કોઈ પણ ક્રિયા, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ આરાધના, કોઈ પણ સાધના, ગમે તે સ્વરૂપની હોય, આત્માને મોક્ષનું જો જોડાણ હોય તો એને યોગ કહેવાય. મોક્ષેણ યોજતે સ યોગ, હરિભદ્ર સૂરીએ સીધી વ્યાખ્યા આપી. જીવને મોક્ષ સાથે, એના શુદ્ધ સ્વરૂપ સાથે જોડે તેવું જે છે તે યોગ છે. તો મારે યોગ કરવા છે, અમે હમણાં યોગ માર્ગમાં છે. યોગ માર્ગનો અર્થ જ એટલો કે જીવ મોક્ષ સાથે જોડાય તે, એમાં આ યોગ કીધો છે. કે એક યોગ છે આવો જીવ મોક્ષ સાથે જોડાયો, અપ્રમાદ યોગ. આ અપ્રમાદ યોગ જીવની સતત જાગૃતિ, પોતાના સ્વરૂપની સતત જાગૃતિ. કૃપાળુદેવે અપ્રમાદ યોગને વ્યવહારિક સ્વરૂપ, સાધનાનું સ્વરૂપ આપ્યું છે આ અપ્રમાદ યોગનું. આત્મ ભાવના ભાવતા જ
જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે.
આત્મ ભાવના, આત્મ ભાવનાની અંદર આ જાગૃતિ છે, આ પ્રમાદ યોગની સાધના છે, પ્રક્રિયા છે, આ વ્યવહાર છે, વિધિ છે, સાધન છે, અનુપમ સાધન છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવે એવું સાધન છે. મુનિશ્રીને લખીને આપ્યું, ગ્રંથ વાંચો છો પણ પેલા આ સાધના કરો.
હું દેહ આદિ સ્વરૂપ નથી, સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું.
સતત આ જાપ, સતત આ જાગૃતિ. જાપ ઘૂંટાય, શબ્દ છૂટી જાય, રણકાર ચાલુ રહીએ, ભણકાર ચાલુ રહીએ. તામ સંસારના ઉદયગત થતા હોય તે થયા કરે, પણ જેમ કબીર ચાદર વણતા હોય અને રામ નામની લય ચાલુ હોય, મીરા ગમે તે કામ કરતી હોય પ્રવૃત્તિનું, પણ કૃષ્ણની રટ ચાલુ હોય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ને સદગુરુ ભાઈ. આ પ્રભુની લય, આ આત્મ સ્વરૂપની લય, આ રડ તૂટે નહીં, છૂટે નહીં, શ્વાસની સાથે વણાયેલો છે આ જાપ. શ્વાસ બંધ થાય તો જ થાય, બંધ નહીં તો ન થાય. એવો અભ્યાસ કરવો જોઈએ, એ ધૂન લગાવીને, એ જાપ કરીને એવું થવું જોઈએ કે સહજની અંદર આત્માની ઉપયોગની ધારા, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, અવિનાશી આત્મા છું. આવો ભાવ જો સતત જાગૃત રહીએ, બધી પ્રવૃત્તિ કરતા, બધા ઉદય વ્યવહારને ભોગવતા, સંસાર જુદો ચાલ્યા કરે અને ભિન્નતા લાગશે, સ્વરૂપની ભિન્નતા. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, બધું જ ચાલ્યા કરે છે, તું સંસારમાં હોવા છતાં સંસાર તારામાં. અદ્ભુત દશા છે, અપ્રમાદ યોગ. અપ્રમાદ યોગની સાધનાનું સ્વરૂપ પરમ કૃપાળુ દેવે તો સૂક્ષ્મ રૂપે આવા એટલા બધા સરળ સાધનો આપ્યા છે કે જીવ એક સાધન જો પકડી લે તો અપ્રમાદ યોગની સાધના સુધી પહોંચી જાય. બસ તું તારામાં જાગૃત રહે. પણ સાહેબ અત્યારે જાગૃતિ આવતી નથી, તો બસ આ જાપ રોજ રહેતા કર, અને જાપનું રટણ કરવાથી એ આત્માના શ્વાસોશ્વાસ સાથે વણાઈ જશે. અને શ્વાસથી નિકટ આત્મા છે, ચૈતન્ય છે, એ શ્વાસથી નિકટ છે. એ આપણે 472નું ચંદન વૃક્ષનો પત્ર વાંચ્યો તો એમાં આવતો હતો કે જે સમીપમાં સમીપ છે, ચંદન વૃક્ષની નજીકમાં હોય, એમાં ચંદન વૃક્ષની વાસ હોય, એમ આત્મા શ્વાસની સમીપ છે. એટલે એમાં આત્માના ગુણોની, આત્માના લક્ષણની, આત્માના સામર્થ્યની વાસ છે. અને એની અંદર જો શ્વાસોશ્વાસ સાથે એકવાર પોતાના સ્વરૂપનું રટણ જો જોડાઈ જાય, શબ્દ છૂટી જાય, રણકાર રહી જાય, લય રહી જાય, ભણકાર ચાલુ રહે, એને પણ જ્ઞાનીએ યોગ કીધો છે કે એનો રણ રણ જણ જણ કરે છે યોગ માર્ગની અંદર. એવી એની એક એક નાડીઓમાંથી, 84 લાખ નાડીઓમાંથી રણકાર એક જ છે. કૃપાળુદેવ કહે છે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અપ્રમાદ યોગ સૂત્ર કૃતાંગની અંદર વીર પરમાત્મા સમવસણની દેશનામાં ફરમાવે છે કે પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. જ્યાં સુધી આપણી દશા પ્રમાદની છે, એટલે આત્મ સ્વરૂપની જાગૃતિનો જે સમયે અભાવ છે, તે સમયે આ જીવ કર્મની સ્થિતિમાં છે, એને કર્મ કહે છે. અને અપ્રમાદને, એટલે કે પૂર્ણ આત્મ સ્વરૂપમાં જાગૃત છે એવો જે જીવ છે, ભલે સંસારમાં હોય, સંયોગોમાં હોય, સંબંધોના જગતમાં જીવતો હોય, દેહની સાથે જોડાયેલો હોય, મન વચન કાયાના યોગથી આવૃત હોય, તો પણ જો અપ્રમાદ હોય, સ્વરૂપ પ્રત્યે જાગૃત હોય, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, એની વૃત્તિ વહે નિજ ભાવ સાથે, જો એની વૃત્તિઓ હોય બહાર તરફ ન જતી હોય તો. તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મ સ્વરૂપ કહ્યું છે, એને અકર્મરૂપ આત્મ સ્વરૂપ છે આ જીવને. અને જ્ઞાની અજ્ઞાનીનો ભેદ આ છે, જ્ઞાની સંસારમાં છે અપ્રમત્તપણે છે, અને અજ્ઞાની સંયમમાં છે મુનિપણે છે અને પ્રમાદમાં છે, અરણ્યમાં છે ગુફામાં છે છતાં પણ તો અજ્ઞાની છે. કારણ કે તે સમયે એનું સ્વરૂપ કર્મ સ્વરૂપ છે, અકર્મરૂપ નથી. ક્યાંક ને ક્યાંક વૃત્તિ બહાર છે, વૃત્તિ બહાર છે એટલે કષાયનો સાથ છે, અને કષાય યોગ અને પ્રમાદ ત્રણેય ભેગા થયા કર્મબંધના પાંચ કારણો. હવે એની અંદર એનો પ્રમાદ થયો, બહાર ગયો વૃત્તિથી, કષાય થયો. કેમ કે બહાર જ્યારે વૃત્તિ જાય પર સાથે જોડાય ત્યારે પરના ભાવને પુષ્ટ કષાય વિના પરના ભાવમાં રહી શકાય નહીં, રાગ વિના કે દ્વેષ વિના ક્યાંથી રહેવાય. કાંઈ ના તરફ પ્રીતિ થાય કા રતિ થાય, સૂક્ષ્મ ભાવ જૈન દર્શન, રતિ ને અરતિથી સંસાર શરૂ થાય. રતિ થાય પછી પ્રીતિ થાય, ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ થાય, આ બધા કસાયના સૂક્ષ્મ સ્વરૂપ એની સંતતિ ચાલુ રહે છે. અને યોગ તો છે જ એને પુષ્ટ કરવા માટે, કસાય કરવા માટે, એવા યોગમાં સ્પંદન થાય, જેવા ભાવની અંદર કંપન થાય એવા યોગની અંદર પણ એવા સ્પંદન થાય અને કર્મ બંધાય. કર્મણ વર્ગણાના પરમાણુઓ આનું નિમિત્ત લઈ અને કર્મનું બંધના પરિણામ રૂપે પરિણમે. દર્શન સૂક્ષ્મ છે છતાં સરળ છે, સાયન્ટિફિક છે, આમાં કોઈ બીજો મતભેદ જ નથી. ગમે તે ગ્રંથ લ્યો, ગમે તે આમનાય લ્યો, વાત એક ને એક છે. યોગ અપ્રમાદનો છે, અપ્રમત્તાનો છે. સુઈ ગણાંક સૂત્રનું આ એક અધ્યયન છે, વીર્ય અધ્યયન. વીર્ય અધ્યયન એટલે પુરુષાર્થનું અધ્યયન, કે જીવે પુરુષાર્થ શું કરવો, જીવે પુરુષાર્થ કેવા પ્રકારે કરવો, પુરુષાર્થનું સ્વરૂપ શું. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, સત્ય પુરુષાર્થનું સ્વરૂપ શું, અપ્રમાદ યોગ. આ સાચો પુરુષાર્થ છે. બીજું, જે કુળને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. સુઈગણાંગ સૂત્રમાં પ્રથમ અધ્યયનનું આ એક ગાથા છે. આ ગાથાની અંદર સ્વરૂપ આપ્યું છે અજ્ઞાનીનું સ્વરૂપ. જીવ મમતા કરે છે ક્યાં કરે છે, જીવ મમતા કરે છે ક્યાં કરે છે મમતા, તો કે જે કુળને વિશે જન્મ થયો છે. પેલા એની મમતાનું કેન્દ્ર જ્યાં એ જન્મ્યો છે, દેહ ધારણ કર્યો છે. આપણને બીજા કુળમાં કેટલી મમતા, કાંઈ ખરી ન હિંગ કે ન ફટકડી. કેટલા કુળ છે ધરતી ઉપર, માનવ કુળ કેટલા, એમાં આ જીવની મમતા ક્યાં, જ્યાં જન્મ્યો છે ત્યાં. જીવો તો ખરા, વિશાળ આખું જગત, અબજોની સંખ્યા અને લાખોની સંખ્યામાં કુળ છે, છતાં જીવને મમતા નથી ને. બધે મમતા છે, કોના ઘરે શું સુખ દુઃખ છે કંઈ આપણને છે ચિંતા, એને મમતા નથી. ચિંતા ન હોવાનું કારણ મમતા નથી. જેના તરફ મમતા એને જ ચિંતા થાય, મમતા ન હોય તો ચિંતા ન થાય. જે કુળને વિશે જન્મ થયો છે, આ પોતે જ્યાં જન્મ્યો એ કુળની અંદર એ જીવ મમતા કરે છે. એટલો બધો ને મમત્વ ભાવ લાગી ગયો, એને એમ થયું કે કુળ થકી જ મારું અસ્તિત્વ છે. આ કુળ થકી જ મારું અસ્તિત્વ છે. હવે જીવ ઉત્પન્ન કે અનુત્પન્ન, તો કુળમાં એનો જન્મ થયો છે. કુળ તો સંયોગ છે, એ તો હતો જ. આ કુળમાં જન્મ થયા પહેલા પણ હતો. આ તો કુળમાં ધારણ, જન્મ ધારણ કરનાર છે, એ કુળનું ફરજંદ નથી, એ તો હતો જ. અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, આ બીજું અપલખણ, બીજી ભૂલ. એક તો જ્યાં જન્મ્યો છે, અને પછી બીજું જેના, સાહેબ અમને તો બીજે પ્રીતિ છે, એ છે એ ખરી, પણ એનું સૂત્ર શું? તું એના સહવાસમાં છો એટલે તને પાડોશીમાં પ્રીતિ છે. ત્યાં તો જન્મો નથી, પણ સહવાસમાં છો, અને તારા બોસમાં પ્રીતિ છે. બોસના કુટુંબની અંદર કઈ થાય તો દોડાદોડી કરસ, મમતા છે. અને હમણાં નોકરી છૂટી ગઈ હોય તો, અને પછી ખબર પડે કે બોસના ઘરે કઈક છોકરાને તાવ આવ્યો છે, તેલ પીવા જાય, આપણે હુકમ લેવા જાય. અરે સંસારના સંબંધોનું સ્વરૂપ તો જુઓ. આપણે પોતાને બહુ હોશિયાર માનતા હોય છે, પણ જ્ઞાની કહે છે કે અમે તું ક્યાંય નથી. આ તારું તો બધું કેવું કામ છે? જેના સહવાસમાં જીવ વસ્યો છે, વસવાનું છે, એનું વસવાનું સહવાસ છૂટી જાય તો સ્થાન બદલાવે, મકાન બદલાવે, બીજી સોસાયટીમાં રહેવા જાય, બીજા ગામ રહેવા જવાનું બને, શું થાય પછી? આ બધી મમતા ધીરે 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 પછી લોકો તમે કે દેખાતા નથી, નાર ના આવે એ બાજુ મારે આવવાનું. પણ મમતા ક્યાં ગઈ? મમતા સહવાસને કારણે હતી, તારી નહોતી. તારા તરફ કોઈ આત્મીય ભાવનો અમને એવો ભાવ હતો નહીં. સહવાસ, સહવાસમાં તો એકબીજા બધા આમ સ્વાર્થ, એકબીજા ઉપયોગી થાય, હાજે માંદે બધા ઉભા રહીએ, સુખ દુઃખના કંઈક વિસામો, કંઈક વાતોના ચાપડા મારીએ, કંઈક એનું દુઃખ આપણે સાંભળીએ, આપણું દુઃખ કંઈક રોદણા રોવા માટે એ જોઈએ. આ બધો સહવાસના પરિણામ છે, એમાંય મમતા છે. જ્યાં જે કુળમાં જન્મ્યો છે, જે કુળને વિશે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં હવે શબ્દ પ્રયોગ આકરો છે. અજ્ઞાની એવો આ જીવ, શું ઓળખાણ આપી દીધી જ્ઞાનીએ? અજ્ઞાની. આ જીવ તે મમતા કરે છે, અને આપણે જ્યારે મમતા કરીએ ત્યારે એમ દેખ મારા જેવો ડાયો કોઈ નથી, બધા સાથે કેવી મજાનો મારો રાગ ભાવ છે, રાગ ભાવની મીઠાસ વેદાય છે, મીઠાસ વેદાય છે. એનું અહમ જાગે છે, એ મમત્વનું અહમ જાગે છે. આ જીવ જ્ઞાની કે છે, અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે, બસ આમાંથી છૂટતો નથી. એને એટલું બધું સેન્સ ઓફ ઓબ્લિગેશન લાગે છે, એ ઉપકારના ભારથી એટલો બધો દબાયેલો છે કે ક્યારેય પોતાનો સ્વરૂપ મારા આનાથી ભિન્ન છે એ વિચારી શકતો જ નથી. ત્યાં તો એને આઘાત લાગી જાય છે. હવે પોતે તો ડાયો છે કે હું તો નિમગ્ન રહું છું, પણ એની અંદરનો કોક ભાગી જાય, કોક છોકરો કે કોક હગોવાલો કે તારી યાર નથી હાલતું આપણે, ત્યારે આઘાત લાગે છે. કેમ કે એ નિમગ્ન છે, ઓલો છૂટો, આ તો છૂટતો નથી. એટલે આર્ત ધ્યાન કરે છે. અરે રે, પોતાના પારકા, પણ પારકો જ હતો અત્યાર સુધી, બેય પોતાના માયના હતા.
એમાં એવું થયું સંસારના સ્વરૂપમાં કે એને માન્યું કે આ મારા નથી, એટલે એ તો એને મમતાના બંધનો હળવા કરી નાખ્યા, હળવા કરી નાખ્યા. આના નોતિયા, આના નોતિયા. જોઈ લો હવે નુકસાન કોને, જ્ઞાનીને કે અજ્ઞાનીને? નિમગ્ન રહ્યા કરે છે જિંદગી ભર સુધી, બસ એક વાર મોઢું જોઉં તો આ મારો દેહ છૂટે, શ્વાસ છૂટે તો મને શાંતિ. સંસારનું સ્વરૂપ તો જુઓ, કંઈક કીધા જેવું વર્ણવા જેવું છે નહીં, આમાં કંઈ મજા જ ન આવે. આપણને એમ થાય કે આ બધી વાત આ જ્ઞાનીએ કીધું છે, સંકેત સમજાવીએ તો ઘણું છે કે આમાં નિમગ્ન રહેવા જેવું નથી. રહેવું પણ નિમગ્ન ન થવું, નિમગ્ન એટલે ઓત પ્રોત આડ પાર, એવું બંધન આંધળું. બંધન ખરું સંયોગ છે, પણ સંયોગને સંયોગ જ જાણ, અને સંયોગ જાણીશ તો સમજશે કે સંયોગ ગમે ત્યારે છૂટો પડી જાય, એનું નામ જ સંયોગ. ગમે ત્યારે છૂટો પડી જાય, અને છૂટા પડવાની પ્રક્રિયાને સહજ રૂપે જીવ ગણી લે કે બરાબર છે સંયોગ છે. જેમ જ્ઞાનીઓ કહે છે કે ધર્મશાળામાં તું રહેશ તો સંયોગ છે કે નહીં, હોટલમાં જઈને રહ્યા તો સંયોગ છે કે નહીં, ગમે તે સરસ રીતે રહીએ, બધું બધી જ વ્યવસ્થા આપણે ઊભી કરીએ, પણ છતાં એને છોડવાનું તો છે, અને છૂટે ત્યારે સહજપણે સ્વાભાવિકપણે છૂટી જાય, પૂરું થયું, સંયોગ છે. ટ્રેનમાં બેઠા, બસમાં બેઠા, કેટલાય લોકો પાડોશમાં બેઠા, નજીકમાં રહ્યા, જાતા જાતા થેપલા ખાધા, એનું શાક આપણે વાપર્યું, એ આપણા માટે જ્યારે પાણી ભરી આવ્યો, આપણે એને દૂધ આપ્યું, જે થયું તે પ્રવાસમાં. પણ શું છે, નિમગ્ન દેવાય એમાં, એમાં નિમગ્ન ન થવાય. એ તો જેવું બોરીવલી આવે એટલે એનો બિસ્તરો એ બાંધે, આપણો આપણે બાંધીએ, અને એને જો ઉતરવું હોય તો એ ઉતરી જાય, અને એ કંઈક ના મારે દાદર ઉતરવું છે તો આપણે બોરીવલી ઉતરી જાય. જેજે આવજો, પતિ ગઈ વાત, પૂરી થઈ ગઈ. સંયોગ છે, જ્યાં જ્યાં આ સંયોગથી ઉપરવટ જઈને બંધન કર્યા આપણે મમતાના, આ નિમગ્ન થયા. ના આ તો કોઈ બી છૂટે જ નહીં, અને છૂટવા જોઈએ. આ ધારણા, આ ધારણા આપણી, આ જ્ઞાન કે અજ્ઞાન? આ અજ્ઞાન. આપણે સંસારના સંયોગો અને સંબંધો સાથે, જ્ઞાની કે જે હોય જ કર્મને કારણે, ઉદયને કારણે, પણ આપણે એનાથી બંધાયેલા છીએ નિમગ્નતા. જ્ઞાની કે જે સંયોગ ભાવથી નહીં, સંયોગ ભાવવાળો જે હોય એ સમજે કે સંયોગ છે, છૂટે પણ, અને ક્યારે કેના તરફથી છૂટશે એ પણ નક્કી. આનું નામ સંયોગ. સંયોગ ક્યારે છૂટે એ એની કાળ સ્થિતિએ છૂટે. કર્મ ક્યારે છૂટે? કેમ કે આ કર્મજન્ય છે, સંયોગ છે એ કર્મજન્ય છે, અને આપણી મમતા છે એ મોહજન્ય છે. હવે મોહ નથી છૂટતો ત્યાં સુધી, એ નથી છૂટતો, એના પ્રત્યેનો આર્તભાવ નથી છૂટતો, એટલે મૈરા પછી એ નડે. કૃપાળુદેવે 522માં કીધું છે કે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, દેહ ધારણ કર્યા છે, અને તે દેહના સંયોગોમાં પરિચયમાં આવ્યો છે, ત્યાં ત્યાં એના વિશેના અભિમાન કર્યા છે, એની અભિમાન વૃત્તિ, મારાપણાનો ભાવ, મમત્વ, મમતા કર્યા છે. અને કહે છે કે જ્ઞાન વિચારે કરીને એ ભાવ એનો દેહ છૂટે ત્યાર પહેલાં એને ગાળ્યો નથી. આ જ્ઞાન વિચારે કરીને કે આ તો સંયોગી જ છે ભાઈ, એમાં છૂટવાનો પૂરો અવકાશ છે, એટલે એમાં નિમગ્ન થવાય નહીં. નિમગ્ન આત્મામાં થવાય. હે આર્યો, આ જે સ્વપર પ્રકાશક, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ, એવા આત્મામાં તમે નિમગ્ન થાઓ. નિમગ્ન શેમાં થવાય, સંસારમાં કે આત્મામાં? હવે આ જીવ દુઃખી થાય છે કેમ કે નિમગ્ન સંસારના સંયોગોમાં અને સંસારના સંબંધમાં. જે કુળમાં જન્મ લીધો છે એમાં નિમગ્ન થાય, અને જેના સહવાસમાં વસ્યો છે એમાં નિમગ્ન થાય. રહ્યા કરે છે પણ છૂટતો જ નથી. જ્ઞાની સ્વરૂપ સમજાવે છે, એ અજ્ઞાનીનું સ્વરૂપ છે. ત્યાં ત્યાં એણે એ દેહ છૂટી ગયો અને એ ભાવને જ્ઞાન વિચારે કરીને નિવૃત્ત કર્યો નહીં, એટલે એને લોક આખાની અધિકરણની ક્રિયાનો હેતુ કયો. પછી તો જ્યાં જ્યાં મરીને જ્યાં જ્યાં જાય મમત્વ ભેગું જાય, આ મમત્વ છૂટતું નથી. આવા ખોટા સંસ્કારો, ખરેખરી સંસ્કારો આ આંખ વિચાય ત્યારે પહેલા એમાંથી નિવૃત્ત થઈ જવું છે. મારે આ નથી લઈ જવું, મારે સમજ લઈને મરવું છે, મારે જાગૃતિ લઈને મરવું છે, મારે યથાર્થ સ્વરૂપ સમજીને મરવું છે, મારે સંયોગનું સ્વરૂપ પણ જાણવું છે અને આત્માનું સ્વરૂપ પણ જાણવું છે. અપ્રમાદ યોગ એ મારું આત્માનું અકર્મ સ્વરૂપ છે અને સંયોગની અંદર નિમગ્નપણું એ મારું આત્માનું મોહનું સ્વરૂપ છે. આ મોહ નહીં જાય ત્યાં સુધી મમતા નહીં જાય, અને કર્મ જશે તો સંયોગ તો ખતમ થઈ જશે, એ કઈ કોઈની રાહ જોશે નહીં. આખો સંસાર કર્મના ઉદયગત સંબંધથી રચાયેલો છે. જીવો શુભાશુભ કર્મના વિપાકથી સંયોગ સંબંધના જગતમાં જીવે છે, એમાં એને નિમગ્ન થવાની કોઈ જરૂર નથી. પણ આ સમજ નથી એને, કારણ કે સદબોધ એને પ્રાપ્ત થયો નથી, સદબોધ ઉપર એને રુચિ કરી નથી, સદબોધ એને વિચાર્યો નથી. જેટલો વિચાર એ સંસારના પ્રયોજનમાં કરે છે એટલો વિચાર એ મુક્તિના પ્રયોજન માટે નથી કરતો. જેટલો વિચાર અને જેટલી વિચારણા એ સંસાર પ્રયોજન માટે કરે છે એટલી વિચારણા એ મુક્તિ પ્રયોજન માટે નથી કરતો. દિવસ ને રાત એ શેમાં રહીએ છે? સંસારમાં. કઈ કઈથી સ્વાધ્યાયમાં 25 વાર સંસારમાં જઈ આવ્યો હશે, ગણતા મન નથી આવડતું. પણ સુધીરભાઈએ સરસ ભાષા કીધી કે અનંતમાં એ 1 કલાકે નિજ સ્વરૂપમાં સ્થિર થાય તો છૂટા પછી શું દશા થાય? વિચારણા એની સંસારમાં છે, છૂટવામાં નથી, મુક્તિની પ્રયોજનમાં નથી. આવી જીવની સ્થિતિ છે, તેમાં નિમગ્ન રહ્યા કરે છે. આ સુઈગડાંગ સૂત્રમાં ભગવાન કેવો કેવો બોધ આપે. આ તીર્થંકરની વાણીનો બોધ છે, આગમની વાણી છે, કે જે કોળને વિશે જન્મ થયો છે અને જેના સહવાસમાં જીવ વસ્યો છે ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. તો જ્ઞાની કોણ? કે જે ત્યાં મમતા કરતો નથી અને તેમાં નિમગ્ન થતો નથી. છે ખરો, પણ એમાં મમતા કરતો નથી. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશે. આ દેશનાનો ભાગ છે સુઈગડાંગ સૂત્ર. સરસ રીતે ખૂબ વિચારીએ, પત્ર તો એક હાથમાં આવી જાય તોય કલ્યાણ છો. કૃપાળુ દેવની તો કોઈ મહાત્મ્ય શું આપણે કહેવું. તને ગમે તે આંખ ઉઘાડીને એક પાનું કાઢ, શબ્દ એના હોવા જોઈએ, એ સિવાય નહીં. એ સિવાય નહીં, આથી ઊંચા હોય તો એ તારું કલ્યાણ ન કરે, એમાં કાંઈ અંતર્મુક્ત ને કરાવી જ ન શકે ને. કારણ કે જ્ઞાનીના આ વાણીમાં ભાષામાં બોધમાં એ શક્તિ છે. અજ્ઞાની પાસે શાબ્દિક શક્તિ છે, શાબ્દિક શક્તિ તો સપાટીને સ્પર્શ કરે, અંતતલને સ્પર્શ ન કરી શકે. ત્રીજું, જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે તે સર્વ પુરુષોએ શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું નિવૃત્ત થવું તે એને સર્વધર્મનો આધાર કહ્યો છે. જેમ ભૂત માત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત પ્રાણી માત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે, તેનો આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર પૃથ્વીની પેઠે શાંતિને જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સુઈગડાંગ શ્રુત અધ્યયન 11મું એની 36મી ગાથા છે. સૂત્ર આપે છે, રહસ્ય આપે છે. ભગવાન તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞદેવ સમવસણની દેશનાની અંદર જે એમણે કેટલાક અમૂલ્ય તત્વો કહ્યા એમાં એક તત્વ કીધું કે બધા જ જીવના કલ્યાણનો આધાર શું? શાંતિ. ઉદાહરણ આપ્યું છે કે જગતની અંદર કેટલા બધા પ્રાણીઓ છે, એ બધા પ્રાણીઓની સ્થિતિ છે જગતમાં, એનો આધાર શું? પૃથ્વી. પૃથ્વી છે એ જ બધા પ્રાણીઓનો આધાર છે. વૃક્ષો પૃથ્વીના આધારે, વનસ્પતિ પૃથ્વીના આધારે, વાયુ જળ અગ્નિ આ બધું પૃથ્વીના આધારે, એમાં રહેલો મનુષ્ય બધું પૃથ્વીના આધારે. તો પૃથ્વી છે એ જગતના પ્રાણીઓના પૃથ્વીના આધારથી સ્થિતિવાળા છે. ભૂત માત્રને પૃથ્વી આધારરૂપ છે, એક જીવ જંતુને પણ આધારરૂપ પૃથ્વી છે. એ પૃથ્વી છે, આપણને સમુદ્રનો વિચાર આવે પણ સમુદ્ર નીચે પૃથ્વી હોય છે, ભૂલવું નહીં. સમુદ્રની નીચે પૃથ્વી હોય છે. એટલે તમામ જીવ છે ભૂત માત્ર, એ બધાનો આધાર શું? પૃથ્વી છે. એટલે એને કારણે એની સ્થિતિ છે જીવનની, એની સ્થિતિ એનો આધાર પૃથ્વી છે. એમ કે છે કે સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, સર્વ પ્રકારના કલ્યાણનો આધાર શાંતિ છે. તો સાહેબ શાંતિ એટલે શું? આ તમે કીધું શાંતિ એટલે અમે એમ કે ગઈ 12 વાગ્યા અવાજ કરમાં, આ પંખા બંધ કરો, લાઈટ બંધ કરો, અંધારા કરી દો, ગુફામાં વયા જાઓ, આ શાંતિ છે? શાંતિનો અર્થ શું? બાહ્ય કે આંતરિક, દ્રવ્ય કે ભાવ, બહિર્મુખ કે અંતર્મુખ? અરે જૈન દર્શનની અંદર જઈને એની જો ચાવીઓ હાથમાં આવી જાય, આનંદ આનંદ થઈ જાય. એક ને એક શબ્દ છે. આજ વિશ્વ શાંતિ માટે આમ કરવું છે, કરે દેખાડો, ગામ આખાને હુવા નો દે. વિશ્વ શાંતિ નો યોગ કરે કે બાપા તું બંધ કર, તો અમે 2 કલાક અમને તો શાંતિ રહીએ. શાંતિના નામે આપણે પણ કોઈ કોલાહલ કરવાની અંદર બાકી નથી રાખતા. અરે કૃપાળુ દેવ અને આ જ્ઞાની પુરુષો કહે છે, બધા વિભાવ પરિણામથી થાકવું નિવૃત્ત થવું તે શાંતિની વ્યાખ્યા શું? વિભાવ પરિણામ. જીવમાં સેજ વિભાવ પરિણામ થયો, પર પદાર્થની અંદર મમત્વ જાગ્યું, આસક્તિ જાગી, મોહ બુદ્ધિ થઈ, આ જ અશાંતિનું કારણ. કિંચિત માત્ર ગ્રહું એ જ સુખનો નાશ છે. હે જીવ, હવે ઘણી કરી, બહુ કરી કે 135 નિર્વેર, હવે વિરામ પામ. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. અને કૃપાળુ દેવે 866ના પત્રની અંદર આ શાંતિની વ્યાખ્યા બહુ સરસ કીધી છે. એ આપણા ધારસીભાઈ ન્યાયાધીશ એને કહે છે, કે છે, હે આર્ય, શબ્દ તો જુઓ, હે આર્ય સંસ્કારી પુરુષ, સત્યનો જિજ્ઞાસુ, મુક્તિનો અભિલાષી, સત્પુરુષના ચરણનો ઉપાસક, જીનાજ્ઞાનો આરાધક, હે આર્ય, દ્રવ્યાનો યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, તે આ પુરુષના વચન, કૃપાળુદેવ કહે છે પોતાની વચન, તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. ખૂબ એમને દ્રવ્યાનું યોગની ન્યાયાધીશ હતા, તત્વની જિજ્ઞાસા ઘણી, અને દ્રવ્યાનું યોગ તો કઠિન છે, જ્ઞાન માર્ગ છે. અને એમને એમણે મોકલે છે ત્યારે 85 કાય એનો અનુવાદ કૃપાળુદેવે કર્યો હતો, એ પુસ્તક ધારસીભાઈને મોકલે છે ન્યાયાધીશને, પણ કહે છે જોજો આ દ્રવ્યાનું યોગનું ફળ અશાંતિ નથી, આજે વિપરીત છે, આ દ્રવ્યાનું યોગના અભ્યાસીઓ અશાંત થઈ ગયા છે. તત્વજ્ઞાનને પચાવવું, ઝીલવું આકરું છે, કારણ એકાંત આવતા વાર નથી અને અહમને જોડાઈ જતા વાર નથી. બુદ્ધિના ક્ષયોપશમ વિના દ્રવ્યનું યોગ પકડાય નહીં અને બુદ્ધિના ક્ષયોપશમમાં અહમ આવ્યા વિના રહે નહીં. એટલે પછી સીધો દ્રવ્યનું યોગને કારણે જ અહમ ભાવીને મતારથી થઈ જાય અને પરમાર્થ છૂટી જાય. ત્યાં અનેકાંતની દ્રષ્ટિ, ત્યાં સ્યાદવાદ, એ તો જો સાધક દશા હોય તો થાય, કેવળ વિદ્વત દશા હોય તો ન થાય. પંડિતાઈની દશામાં દ્રવ્યાનુયોગથી કોઈ દી કલ્યાણ ન થાય. જગતની અંદર દ્રવ્યાનુયોગ ભણાવનારા મહા મહા બધા પંડિતો છે, પણ મુક્તિનો માર્ગની સાધના કરનારા તો બધા સાધકો છે. જેણે દ્રવ્યાનો યોગનો સાર ગ્રહણ કર્યો છે કે ફળ શું છે, સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. અરે આત્માનો સંયમ, ઉજ્જવળ સંયમ.
વ્યવહાર વિશે રહીને એણે સંયમ અજવાળ્યો, એવા ભાવ મુનિવરનું ચાલો વંદન કરીએ, કૃપાળુ દેવતણા ચાલો દર્શન કરીએ.
અરે વ્યવહારમાં પણ એને સંયમને અજવાયડો અને કેટલાયના સંયમમાં વ્યવહાર જગાયો, ઘણો ફેર છે. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. અહો અગાધ સંયમ જ્ઞાનીઓનો, કૃપણ દેખે છે. અપાર ગાંભીર્ય યુક્તના સંયમને, મહાત્માઓના અગાધ સંયમને નમસ્કાર. એ કે છે, આ પુરુષના વચનને તારા અંતકણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. સમાધિનું રહસ્ય એ જ છે, સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. શાંતિ સર્વકલ્યાણનો આધાર છે. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ રિલિજન એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. ધર્મનો પ્રારંભ, એનું ફળ શાંતિ છે, અને ધર્મની સમાપ્તિનું ફળ પરમ શાંતિ છે. એબ્સોલ્યુટ પીસ, નિરપેક્ષ શાંતિ. શાંતિ શાંતિ શાંતિ, કોઈ અપેક્ષા કારણની નહીં. સ્વમાં શાંતિ, સ્વભાવની શાંતિ, પોતાની સહજપણે શાંતિ. આ સહજપણું આવે એબ્સોલ્યુટ, કોઈ આધાર નહીં. બસ ત્યાં ધર્મ સંન્યાસ યોગ થઈ જાય, આનંદ ગંજીએ કહ્યો, અને પછી યોગ સંન્યાસની વાત આવે. પણ પહેલાં ધર્મ સંન્યાસ, પછી એને આ બધા ક્રિયાકાંડ, વિધિ વિધાન, ધર્મના આચાર, એ બધા એના માટે ગૌણ થયા. સહજ અવસ્થા પ્રાપ્ત થતા સાધન અવસ્થા, સિદ્ધ અવસ્થા આવે એટલે સાધન અવસ્થા ગૌણ થતા ચાલી જાય. એને ધર્મ સંન્યાસ યોગ જૈન દર્શનમાં હરિભદ્ર સૂરી આપ્યો છે. અને ધર્મ સંન્યાસ યોગ કર્યા પછી જ યોગ સંન્યાસ થાય, મન વચન કાયાના યોગને રૂંધવાય, અને તો જ આત્મા પોતાનું સહજ સ્વાભાવિક સ્વરૂપ પામે. એટલી બધી અદ્ભુત વાત આ શાસ્ત્રકારોએ મૂકી છે, અને એ કૃપાળુ અહીંયા જે સુઈગણાંગ સૂત્રમાં તો મૂકી છે એટલી સરસ રીતે કે આ ત્રિકાલા બાધિત સત છે. વાંચીએ, વિચારીએ, ખૂબ ચિંતન કરીએ, અનુપ્રેક્ષા કરીએ, મનન કરીએ. એ કે જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે, જ્ઞાની પુરુષો શબ્દો બંનેમાં વાય, તે સર્વ પુરુષોએ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાજ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ કરે, આવો પુરુષ તો શોધો, ઓળખાય ખરો. કે ન બનવા જોગ જોગ બની ગયો છે, અનંત કાળમાં પણ આવો જોગ બનવો વિકટ છે. મારા તમારા પુણ્યની શું તાકાત કે આવો વિતરાગ કક્ષાનો પુરુષનો યોગ આપણને થાય, જ્ઞાન સ્વરૂપ પુરુષ આપણને મળે, બોધ સ્વરૂપ પુરુષ આપણને મળે. આપણે દેહની આવશ્યકતા નથી, એના જ્ઞાનની જરૂરત છે. સદગુરુનો આત્મા એ સદગુરુ છે. દેહધારીના અભિમાનમાં પણ આપણે ખોટી મર્યાદા ઊભી કરી દઈએ છીએ. આ પુરુષ સાથેનું, આ જ ગુરુ, આ જ પરમ ગુરુ જ્ઞાન આપે તે ગુરુ, જેનાથી પ્રેરણા મળે તે ગુરુ, અને પ્રેરણા મેળવે તે શિષ્ય. અને આવું ગુરુપણું અને આવું શિષ્યપણું, સાચું શિષ્યત્વ કેળવવું અને સાચું ગુરુત્વ મેળવવું. સાહેબ, આ શિષ્યત્વ ક્યાં સુધી કેળવવું? તો કે તારામાંથી ગુરુપણું જાગે નહીં ત્યાં સુધી, ભીતરમાંથી ગુરુપણું જાગે નહીં ત્યાં સુધી તારું શિષ્યપણું કેળવા કરે, જે અધૂરું છે. અને સાહેબ, ભીતરમાં જાગે ત્યારે સહજ આત્મ સ્વરૂપ એ તું જ તારો પરમ ગુરુ છો. કારણ કે એક આત્માને જાણનાર બધું જાણે છે. આ માર્ગ છે આખો, પણ ક્રમિક છે. શરૂઆત કરે કે અહમ બ્રહ્માસ્મિ તો ખોટો છે, તો માર્ગનો ક્રમ છૂટી ગયો. પહેલેથી જ માને કે હું ગુરુ છું, મારે કોઈની જરૂર, તોય છૂટી ગયો. વિવેક આધાર છે, સદવિવેક બહુ જરૂરી છે. સદવિવેક ન હોય તો સદગુરુ, સદધર્મ, સદદેવ એક રહસ્ય પકડાશે નહીં, એકાંત સિવાય કંઈ નહીં પકડાય. અને મમતા, આગ્રહ અને ખોટી મિથ્યા બુદ્ધિ અને મિથ્યા માન્યતાનો મિથ્યા સંતોષ આવી જશે, જીવ અટકી જશે. જે કહ્યું ને કે મુમુક્ષુતા આવ્યા પછી પણ જીવની યોગ્યતા રોકાઈ જવાનું કારણ, તો કે મિથ્યા સમતા. ખૂબ જાગૃત, અપ્રમાદ યોગ, જાગૃતિ જાગૃતિ, પળે પળની જાગૃતિ, સમય સમયની જાગૃતિ, શ્વાસે શ્વાસની જાગૃતિ, ઇટર્નલ વિજિલન્સ. ઇટ અ પ્રાઇસ ઓફ ડેમોક્રેસી, યર ઇટ ઇઝ અ પ્રાઇસ ઓફ સેલ્વેશન. એફર્ટલેસ, ચોઇસલેસ, વિકલ્પ નહીં કોઈ પણ પ્રકારનો, અને કોઈ હેતુપૂર્વકનો પ્રયત્ન નહીં, સહજ, એફર્ટલેસ એન્ડ ચોઇસલેસ, ઇટર્નલ વિજિલન્સ ઇઝ અ પ્રાઇસ ઓફ સાધના ચાલે, સિદ્ધત્વનું, ઇમેન્સિપેશન, મુક્તતા કર્મથી થઈ શકાય એમ છે. ઇટ્સ યોર બર્થ રાઇટ, એવરી સાઉલ હેઝ ગોટ ઇઝ બર્થ રાઇટ. દરેક આત્માનો આ જન્મસિદ્ધ અધિકાર છે. રાજકીય સ્વાતંત્ર નહીં, અસ્તિત્વનો સ્વાતંત્ર, આત્મિક સ્વાતંત્ર, સ્પિરિચ્યુઅલ ફ્રીડમ, સ્પિરિચ્યુઅલ લિબર્ટી. અને આઈ શેલ હેવ ઇટ, અને હું તે મેળવીશ, એ કૃપાળુ દેવનો નાદ છે.
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશય રાજચંદ્ર મન ને રહો, પ્રભુ આજ્ઞાએ થાશો તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આ.
તેજ સ્વરૂપ બીજું નહીં, ઓછું નહીં, તારું જ આ રણકા. ગજું નથી તો શું છે, કઈ વાંધો નહીં. ગજું કઈ અપેક્ષા એ, સંયોગોની અપેક્ષા એ, ક્યાંક ઉણપ હશે હજી અમારા કર્મને કારણે. પણ સત્તાની અપેક્ષા એ, જે ભગવાન છે એ જ, અને જે હું છું એ જ ભગવાન. સર્વ જીવ છે સિદ્ધ સમ, આમાં ક્યાંય શંકાને સ્થાન નથી. અદભુત રીતે માર્ગ બતાવ્યો છે. બસ આ શાંતિ એટલે બધા જ વિભાવ પરિણામથી થાકવું અને નિવૃત્ત થવું. જે થાકતો નથી એ નિવૃત્ત ન થઈ શક્યો, પાછું સમજવું. જે થાકતો નથી એ નિવૃત્ત ન થઈ શકે. થોડોક હજી પુત્ર પુત્રાદિ સગા સંબંધી પરિગ્રહ સંગ્રહ આ બધું મોહની મમતા થોડીક છે, એટલે થાક્યો નથી, હજી એને ગમે છે, આ બધું હોવું જોઈએ જરા, તો હજી નિવૃત્ત થઈ શકશે. જો આ માર્ગ નિવૃત્તિનો છે, અને નિવૃત્તિ પહેલાં થાકવું જરૂરી છે. પણ આ થાકે છે ક્યારે? દ્વેષભાવથી. હવે તમારાથી એ થાકવાની વાત નથી, તું મનથી વિરામ પામ એની વાત છે. તું થાકવાની વાત આમ કહેશ કે તો ભાવે તમારાથી, તો એ વાત અહીંયા સત્પુરુષોનું યોગ બળ જગત પત્ર પૂરો થાય છે.